સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 88, પ્રસારણ તારીખ 2 ઓક્ટોબર 2008. એક બાજુ લણવા વાઢવામાં રોકાયેલા અને રાત્રે માં શક્તિની ભક્તિમાં રંગાયેલા તથા સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળવાથી થયેલા ફાયદાની વિગતો તૈયાર કરી રહેલા અમારા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ભાભી, આ દિલુભાઈની ઓળખાણ તો ખેડૂત મિત્રોને કરાવી જ નહીં.
જયેશભાઈ, મને તો આજકાલ કરતા ખેડૂત ભાઈ બહેનો હારે 11 વર્ષ થઈ ગયા, એટલે હવે તો વગર નામ દીધે જ બધા ઓળખી જાય.
તો પછી ખરી વાત છે. અને હવે તો ખેડૂત મિત્રો પણ રોગ જીવાત કે દવાઓના નામે યાદ રાખતા થઈ ગયા છે.
હા, એમાં હરા પ્રતાપ આ DSC ના અને સજ્જતા સંઘના જ હો ઉમાબન. હવે કોઈ દુકાનદાર કે દવાવાળો સહેજે ખોટી વાત કરે એટલે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળનારો મારા જેવો એકાદ ખેડૂત તો ઉભો થાય જ અને ઓલિયાને તરત ચૂપ કરી દે. એટલે બનાવવાની વાતો ન કરતો, ગુણ ઓછો કરે અને નુકસાન વધારે કરે એવી કોઈ દવા અમારે વાપરવી નથી.
બહુ સાચી વાત છે દિલુભા. આમ પણ હવે સમય આવી જ ગયો છે કે જેમાં જીવાતને કાબુમાં લેવા, પાકને અને આપણને કે પર્યાવરણને ઓછી નુકસાનકારક એવી સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવવી જ પડશે.
હા, તમારી વાત તો બરાબર છે, પણ જ્યાં રાસાયણિક દવા સિવાય બીજો કોઈ ઉપાય જ ન હોય કે દવા વાપરવા છતાં કાંઈ પરિણામ જ ન મળતું હોય, ત્યાં બાપડો ખેડૂત નિરાશ જ થઈ જાય.
એમાં આપણે ખેડૂતો પણ એટલા જ જવાબદાર છીએ દિલુભા. આ તમને હમણાંની જ વાત કરું, 10-12 દિવસ પહેલાના ભારે વરસાદમાં ઘણા વિસ્તારોમાં પાક આડો પડી ગયો, બરાબર. હવે નીચે તો પાણી ભરેલું રહેવા જ દઈએ તો જેટલો ભાગ પાણીમાં ડૂબેલો રહે એટલો તો સડી જ જવાનો છે.
હા, પણ એ તો તમે ગયા ગુરુવારે ભાર દઈને કીધું હતું કે ખેતરમાં વધારે પડતો ભેજ રહેવા દેશો નહીં.
પણ દિલુભા, તોય જે કરવાનું હોય એ ના કરે અને ફૂગનાશક કે જંતુનાશક દવાઓ છાંટ્યા જ કરે તો પછી સરવાળે નુકસાન કોને થવાનું છે?
ભાઈ, પહેલું નુકસાન આપણને પોતાને વગર મફતના દવાના રૂપિયા નાખવાના, બીજું નુકસાન જમીનને અને ત્રીજું નુકસાન હવા પાણીને નહીતર ઉપજ વાપરનારને થાય.
તમારી વાત 100% સાચી છે દિલુભા. આવું ખાસ નુકસાન ના થાય એવી લીમડા આધારિત કે બીજી વનસ્પતિ આધારિત બીજી કેટલી દવાઓ બજારમાં મળતી થઈ ગઈ છે. સવાલ છે એનો યોગ્ય ઉપયોગ કરવાનો અને બીજા કેટલાક સહેલા ઉપાય કરવાનો.
અને ભાભી, જો ખેતર કોરું કરીએ એ તો બરાબર છે, પણ કપાસને જો વીણીને 1-2 દિવસ ખુલ્લા તડકામાં સુકાવા દઈએ તો એમાંથી ભેજ ઉડી જશે.
બિલકુલ બરાબર જયેશભાઈ,
અને કપાસ પીળો નહીં પડે.
પણ તમે 1-2 અઠવાડિયાથી કહો છો એમ કપાસ વીણી લીધા પછી સૂક્ષ્મ પોષક તત્વો વાળા ખાતરનો છંટકાવ તો કરવો જ પડે ને?
એમાં એટલો બધો ખર્ચ નથી થવાનો દિલુભા. વળી જીવાત કે રોગ દેખાય છે કે તરત જ આપણે ભારે માં ભારે દવા છાંટવાનું શરૂ કરી દઈએ છીએ, એ પણ યોગ્ય તો નથી જ ને?
અને ભાભી, એવી જ સાવચેતી સિન્થેટિક પાયરેથ્રોઇડ પ્રકારની કેટલીક દવાઓ છાંટતી વખતે રાખવી જોઈએ. આવી દવાના 2 થી વધારે છંટકાવ કરવા જ નહીં.
અને ફૂગ સુકારો કે કેટલીક જીવાત હવે વાતાવરણમાંથી ભેજ ઘટે અને હવામાન ઠંડુ થાય એટલે આપોઆપ ઘટી જ જવાના છે, પછી એની પાછળ દવાઓ વેડફવાનો કોઈ અર્થ જ નથી.
પણ ઉમાબન, હજી ક્યાંક ક્યાંક સફેદ માગી તો ઓછી થતી જ નથી હો, તો એને કાબુમાં લેવા દવા છાંટવી જ પડશે ને?
દિલુભા, પાકમાં દેખાતું નુકસાન સફેદ માખીથી જ થયું છે એવું નક્કી થાય પછી જ દવા છાંટવાની.
એલા ભાઈ, પણ એમાં કઈ છોડ ઉપર થોડું જ પાટિયું મરાઈ જાય છે કે આ નુકસાન સફેદ માખીથી જ થયું છે?
પાટિયું ના મારેલું હોય પણ પાન ઉપર પીળા ધાબા પડે, પાન મોટા થયા પછી રતાશ પડતા થઈને ખરી પડે, જીંડવા નાના રહે, પૂરા પાક્યા પહેલા જ ફાટી જાય, પાન અને જીંડવા ઉપર ચીકણો મધ જેવો પદાર્થ ચોંટેલો હોય, ઘણી વાર કાળી ફૂગનો ઉપદ્રવ દેખાય અને છોડ મોટા થતા અટકી જાય, તો એટલું નક્કી જ થઈ જાય છે કે કપાસમાં સફેદ માખીનો ઉપદ્રવ થયો છે.
અને આવા લક્ષણ દેખાય તો જ દવા છાંટવાની એમ જ ને?
એમ જ કરવાનું.
હવે ઓછામાં ઓછું નુકસાન થાય એવી દવા કહી દો ભાઈ. એટલે હંધાય ખેડૂત ભાઈઓ બહેનો હારે હું લખી લઉં.
તો લખો દિલુભા, સફેદ માખીને કાબુમાં લેવા ટ્રાઇઝોફોસ 15 મિલીલીટર, એસિફેટ 15 ગ્રામ, ઇથિયોન 10 મિલીલીટર, ડાયમિથોએટ 10 મિલીલીટર કે એન્ડોસલ્ફાન 20 મિલીલીટર લેવાની.
આટલી બધી દવાઓ લેવાની?
આમાંથી કોઈ પણ એક દવા લેવાની બરાબર.
હા,
એમાં 5 મિલીલીટર ઉમેરવાનું લીમડાનું તેલ,
એટલે કે 1 ચમચી.
હા, અને 2 મિલીલીટર ટ્રીપોલ મેળવીને છાંટી દેવાના. સફેદ માખી કાબુમાં આવી જશે.
અને ભાભી, જો દિવેલામાં સફેદ માખીનો ઉપદ્રવ દેખાય તો 10 લિટર પાણીમાં લીંબોળીનું તેલ 50 મિલીલીટર અને 1.5 ચમચી ડિટર્જન્ટ પાવડર નાખીને છંટકાવ કરવાનો.
હા, આ બહુ સારું યાદ કરાવ્યું હા જયેશભાઈ તમે.
એમ કોને કે 10 લિટરના એક પંપમાં 50 મિલી લીંબોળીનું તેલ અને 10 ગ્રામ લુગડા ધોવાનો પાવડર નાખીને છાંટી દઈ તો સફેદ માખી ધોવાઈ જાય.
હવે સમજ્યા.
આ તો જાણે સમજાઈ ગયું, પણ આમ ભાવનગર અને અમરેલી બાજુ કે છે ઓલ્યા કુંજ પંખી મગફળીમાં બહુ નુકસાન કરે છે, તો એનો શું ઉપાય કરવો?
દિલુભા, આમ તો હવે મગફળી ઉપાડવાનો સમય થવા આવ્યો છે, પણ કુંજડીઓથી થતું નુકસાન રોકવા બીજું કઈ જ નહીં કરવાનું. મગફળીમાં 10-15 ફૂટના અંતરે લાકડા ખોડીને જમીનથી 2 ફૂટ ઊંચી ચળકતા કાગળ કે પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધી દેવાની. બસ એ ચળક ચળક થશે એટલે કુંજડીઓ મગફળીમાં નહીં ઉતરે.
વાહ, સસ્તું ભાડ્યું ને સિદ્ધપુરની જાત્રા. ઉમાબોન, તમે તો ગાંધી બાપુ જેવો અહિંસક ઉપાય દેખાડ્યો.
પણ એ ઉપાય ક્યારે જાણવા મળ્યો?
હંધાય ખેડૂત ભાઈઓ બહેનો વતી મેં પૂછ્યું એટલે.
અને એટલે જ તો આપણે ખેડૂત મિત્રોને કાયમ કહેતા રહીએ છીએ, શું
પૂછો સવાલ.
એમાં મારી જેમ બીજા કોઈએ કઈ પૂછાવ્યું છે ખરું?
હા, તો ઘણા બધા મિત્રો બીજાને કામ આવે એવા સવાલો પૂછતા જ રહે છે. ડીએસસીમાં પરેશભાઈ પાસે સવાલો પૂછતા પત્રોનો ગંજ ખડકાઈ ગયો છે.
એમ કરો, આજે એમાંથી 2-4 સવાલ તો લઈ જ લ્યો.
સારું, સાંભળો. આ પત્ર છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ મોઢુકાના શ્રી સુરેશભાઈ સોમાભાઈ તાવિયાનો. એમણે પૂછ્યું છે
કે ગુવારમાં કાળી ચરમી આવે છે તો એના નિયંત્રણ માટે શું કરવું?
સુરેશભાઈ, મને લાગે છે કે હવે ભેજ ઘટી ગયો છે અને હવામાન ઠંડુ થવા માંડ્યું છે, એટલે લગભગ તો કઈ કર્યા વગર જ સિંગુ લીલી થવા માંડી હશે.
છતાંય જો થ્રીપ્સનો ઉપદ્રવ દેખાય તો ફોસ્ફામિડાન, ડાયમિથોએટ, મેલાથિયોન કે પછી મિથાઇલો ડિમેટોનમાંથી એકાદ દવાનો છંટકાવ કરજો, અને પછી સૂક્ષ્મ પોષક તત્વોના 1-2 છંટકાવ કરજો, એટલે નવી શીંગો પણ આવશે અને છોડ પણ નિરોગી બની જશે. ખરું ને જયેશભાઈ?
બરાબર, સાચી વાત છે.
હવે કોના કોના સવાલ હંધાઈના કામ આવે એવા છે જુઓ ને જરા.
દિલુભા, એમાં એક સવાલ પૂછ્યો છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામ ગાજીપુર થી દીવાબેન વજેસિંહ પરમારે.
શું પૂછ્યું છે?
એમણે પૂછ્યું છે કે કપાસમાં જીંડવા પીળા પડે છે અને લશ્કરી કાબરી ઈયળથી પાનમાં કાણા પડે છે.
ભાભી, કપાસને લગતો એક સવાલ જૂનાગઢ જિલ્લાના કેશોદથી ડાયાભાઈ મેરામણભાઈ કિંડરખેડિયાએ પૂછ્યો છે કે કપાસમાં પવનથી કાલા ખરી ગયા છે તો શું કરવું?
ઉમાબોન, સાબરકાંઠા વાળા અમારે દીવાબેન ની મૂંઝવણ નો ઉપાય તો મને આવડે છે. બોલું
એમ? હા, બોલો બોલો.
પેલું તો પોષક તત્વોની ખેતથી જીંડવા પીળા પડી જતા હોય એવું બની શકે છે.
સાચી વાત છે, ડોક્ટર પરાશરાજીએ પણ એમ જ કહ્યું છે.
અને તો સૂક્ષ્મ પોષક તત્વો વાળા પ્રવાહી ખાતરનો છંટકાવ કરશો એટલે એના હાથે નવો ફાલ માંડશે બેહવા.
અને બીજો ઉપાય?
જયેશભાઈ, હવામાન ઠંડુ થવા માંડ્યું એટલે બીજો ઉપાય કરવો જ નહીં પડે, ઈયળો કઈ કર્યા વગર જ ઓછી થઈ જશે.
અને છતાંય જો ઈયળો વધારે દેખાય તો ક્વિનાલ્ફોસ, મોનોક્રોટોફોસ, એન્ડોસલ્ફાન, કાર્બારિલ કે પછી સાયપરમેથ્રિન જેવી સિન્થેટિક પાયરેથ્રોઇડ જૂથની કોઈ પણ જંતુનાશક દવાના 1-2 છંટકાવ કરવાના.
બરાબર છે. અને જેમને ફાલ ખરી ગયો છે એવા મિત્રોને તો આપણે સૂક્ષ્મ પોષક તત્વોની સાથે થોડું યુરિયા મેળવીને છંટકાવ કરવાની વાત આપણે ગયા ગુરુવારે કરી જ હતી.
હજી એક સવાલ લઈ લઈએ બરાબર. એ પત્ર છે ખેડા જિલ્લાના મહેમદાવાદના ગામ હાથનાલાના શ્રી ગોવિંદભાઈ શંકરભાઈ ડાભીનો.
બરાબર, તો એમણે શું પૂછ્યું છે?
ગોવિંદભાઈએ પૂછ્યું છે કે તેમની ડાંગરમાં આગિયો અથવા તો ગલત આંજીયો આવ્યો છે,
ગલત આંજીયો,
એનો ઉપાય શું છે?
ગલત આંજીયો કે આગિયો એટલે તો ઓલ્યો એ જ રોગ ને કે કંટીમાં દાણાની જગ્યાએ લીલા રંગના ચણાના દાણા જેવા દાણા દેખાય.
બસ એ જ, કેટલીક વાર કંટીઓમાં ડાંગરના દાણા બેસતા જ નથી.
બરોબર, તો એનો ઉપાય શું કરવો?
દિલુબા, આ આગિયો કે ગલત આંજીયાને કાબુમાં લેવા કેપ્ટાફોલ 80% દવા 10 લિટરના પંપમાં 15 ગ્રામ મેળવીને છાંટવી જોઈએ.
વાહ જયેશભાઈ, તમે કઈ શંકરભાઈ કમ નથી હો.
ના રે દિલુબા, હું તો હજુ કૃષિનું ભણીને તાજો જ આવ્યો છું, પણ ખેતીમાં જેમ જેમ અનુભવ મળતો જશે એમ બધું ફરી તાજું થઈ જશે.
જયેશભાઈ, હવે 83મા કાર્યક્રમનો સવાલ તાજો કરી લો. ઇનામ કોને મળ્યા એ જાણવા મિત્રો આતુર થઈને બેઠા હશે.
ભાભી, એ બે નામો પણ પરેશભાઈ ડ્રો કરીને આપી જ ગયા છે.
હા મિત્રો, તો 83મા કાર્યક્રમમાં ફોન અને પત્રો દ્વારા સાચો જવાબ આપનારા મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ સેવડી વદરના દિલુભાઈ ખાંટાભાઈ.
લો દિલુભા, આ પહેલા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો.
લાવ લાવ લાવ. હા તો ભાઈઓ અને બહેનો, 83મા પ્રોગ્રામનો 251 રૂપિયાનો ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નવા ગામના નારસંગભાઈ સગથાભાઈ પટેલ.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન, ઇનામ મુબારક, અને બાકીના તમામ જાગૃત ખેડૂત ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
એલા, પણ આજ ધન્યવાદ મળે એ હાટું બધા ખેડૂત ભાઈઓ જવાબ શું દેશે? તમે સવાલ તો પૂછ્યો જ નહીં.
એ પણ પરેશભાઈએ તૈયાર કરીને મોકલી આપ્યો છે. લો વાંચો ભાભી.
હા, તો આજનો 88મા કાર્યક્રમનો સવાલ એ છે કે કપાસમાં જીંડવા પીળા પડીને ખરી જવાનું કારણ શું હોય છે?
મિત્રો, સવાલ હું ફરી બોલું છું. કપાસમાં જીંડવા પીળા પડીને ખરી જવાનું કારણ શું છે?
એ માંડો 0 27 17 235 995 જોડીને જવાબ રેકોર્ડ કરાવવા પરેશભાઈ નવરાજ ન પડવા જોઈ.
અને કોઈ મૂંઝવણ હોય તો એનો ઉકેલ પણ મળશે જ. પરેશભાઈ સાથે ખેતીના જાણકાર કોઈક તો બેઠા જ હશે.
ભાભી, ડીએસસી અને સજ્જતા સંઘ કે એમના વતી આપણે તો એટલું જ ઈચ્છીએ છીએ કે ખેડૂત મિત્રો આ જ્ઞાનનો ખેતીમાં પૂરેપૂરો ઉપયોગ કરે અને તેનાથી કોઈ ચોક્કસ ફાયદો થાય છે કે કેમ એ આપણને જાણ કરે.
એટલે હા, પ્રોગ્રામની સદી પૂરી થશે ત્યારે તો આવા ખેડૂતોનું ખાસ સન્માન હોત કરવાના જો નહીં.
હા તો, પણ એની પૂરી વિગત બધાએ નક્કી કરેલા ફોર્મમાં ભરીને મોકલવાની છે. એટલે જવાબ આપો ત્યારે કે પછી ચાલો દિવસે પરેશભાઈને ફોન કરીને ફોર્મ ભૂલ્યા વિના મંગાવી લેજો.
એટલે તમારી વાતો આખા ગુજરાતના ખેડૂતને જાણવા મળશે ને તમને ધન્યવાદ મળશે.
દિલુભા, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ હેઠળ આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી આ કાર્યક્રમ બધા માટે તૈયાર કરતી વખતે સજ્જતા સંઘ અને ડીએસસી પણ એવું જ ઈચ્છે છે.
જો કે એમની ઈચ્છા પૂરી કરવામાં છેવટે ફાયદો તો તમને જ છે. એટલે ફોન કરો કે પત્ર લખો, કામની માહિતી ચોક્કસ મળશે.
પત્ર લખવાનું સરનામું તો બધા પાસે છે. સજ્જતાનું સંઘ લાવે ખેતીમાં રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હવે ઘડિયાળના કાંટા ઉભા થવાનું કે છે હો, એટલે અહીંથી લઈ રજા અને કહી દઈ
નમસ્તે, આવજો.